बीस संवत 2504 अषाढ़ बारस सोमवार तारीख 17/7/78 ना दिने पूज्य श्री गांधी स्वामी नो पूज्य बेनश्री ना वचनावत ना बोल 112 અને 113 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન શ્રી બેનશ્રીના વચનામતના પ્રવચન સરળ પ્રવચન નંબર 40
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌદાનમ નમો નોય સૌરાયણ નમો નોય સૌજાયણમ નમો નોય સૌત્રિકાવર્તિ શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન కామదం ఔషధం చే ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ మంగళం రూపమౌని మంగళం కుంకుందారి ఉజేంద్రమౌ సుమంగళం నమస్మరిస్తాయి స్వానుభూత్యాచకాస్తి స్వాయి భవాయ సర్వం విభావ నిరుసనిదాత
સહજ તત્વ અખંડ છે શું કે છે એ આત્મા સ્વાભાવિક પ્રેમ વસ્તુ છે પ્રેમ વસ્તુ એ સહજ તત્વ સ્વાભાવિક છે અને તે અખંડ છે એમાં પર્યાયનો ભેદે નથી રાગની ખંડ ખંડ જ્ઞાનની દશા નથી તેમ રાગ નથી એવી અખંડ ચીજ છે એ વસ્તુ અખંડ કહો અભેદ કહો વસ્તુ અનાદિ અનંત અખંડ ચીજ છે એ ગમે તેટલો કાળ ગયો એના ઉપર ગમે તેટલો કાળ ગયો ગમે તેટલા વિભાવ થયા વિકાર મિથ્યાતના ભાવ ગ્રહિત મિથ્યાત અગ્રહિત મિથ્યાત તમસે ને 63 પાખંડ ભાવનો મિથ્યાત અને વિભાવ પુણ્ય પાપના ભાવ ગમે તેટલા થયા વસ્તુમાં કઈ થયા નથી એ તો પર્યાયમાં હતા વસ્તુ જે અખંડ દ્રવ્ય સ્વભાવ જે તત્વ છે ચૈતન તત્વ એનું અખંડપણું એની પર્યાયમાં ગમે તેટલા વિભાવ મિથ્યાતાદી થયા અરે નાસ્તિકનો હું મહાત્મા નથી એવો મિથ્યા ભાવ થયો પર્યાયમાં પણ અખંડ તત્વમાં એનો પ્રવેશ નથી એ તો એની બધી ઉપર પર્યાય ઉપર ઉપર છે એમાં બધું છે અંતર વસ્તુ જે અખંડ તત્વ સહજ વસ્તુ છે જે સમ્યક દર્શનનો વિષય છે જે સમ્યક દર્શનનો જે ધ્યેય છે ધ્યાનીના ધ્યાનનું જે ધ્યેય છે એ તો અનાદિ અનંત અખંડ ગમે તેટલો કાળ ગયો ને ગમે તેટલા વિભાવ થયા બે વાત એ તો અખંડ છે જ છે આમ કેમ બેસવા પર્યાય તો એની છે ને મિથ્યાતની અજ્ઞાનની પણ એ પર્યાય અંશ છે એ અખંડ તત્વની અંદરમાં એ નથી સૂક્ષ્મ વિષય છે એને અનંત કાળમાં અનંત ભાવમાં એ અખંડ તત્વ છે એ ઉપર એની દ્રષ્ટિ જ ગઈ નથી વર્તમાન પર્યાયને રમતોમાં એણે મનીપણાની ક્રિયાઓ કરી હજારો રાણી છોડ્યા ઘર બહાર છોડ્યા 6-6 મહિનાના ઉપવાસ કર્યા એ બધી ક્રિયાઓ રાગની મંદતાની છે, મિથ્યા છે. એની સાથે તીવ્ર મિથ્યા જૂઠી શ્રદ્ધા, છતાં અખંડ તત્વમાં એનો પ્રવેશ નથી. હા, આવી વસ્તુ છે. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, તો પણ પરમ પરિણામી ભાવ એટલે જ્ઞાયક ભાવ, સ્વાભાવિક સહજ પરમ સ્વભાવ ભાવ, ઉદય ઉપશમ ક્ષોપશમ ક્ષાયત, એ તો પર્યાય ભાવ છે. ઉદય રાગદેશ ખૂબસમ સંકેત ખાય, સંકેત કે ખાય એવો ના, એ બધા પર્યાયો છે. અખંડ વસ્તુમાં એ પર્યાય છે નહીં. ગમે તેટલા વિભાવ થયા તો પણ પરમ પરિણામિક પ્રભુ, આ કેમ કે તો તત્વ છે, દ્રવ્ય છે, વસ્તુ છે, અનંત અનંત ગુણરૂપી ધ્રુવ ધામ પ્રભુ છે. એ તો ગમે તેટલા કાળને મળવા પણ એ તો છે જ છે. એ બધી રમતું પર્યાય ઉપર છે, દ્રવ્યમાં નથી. અરે આવી વાત છે. એ દ્રવ્ય દ્રષ્ટિને, એ દ્રવ્યને પકડવું પર્યાય વહી દ્રવ્યને પકડવું, મને પકડીને અનુભવ કરવો, એનું નામ સંગત દર્શન છે. એનું નામ પ્રથમ ધર્મની શરૂઆત છે. એ વિના બધા ફોટા છે. પરમ પરિણામિક ભાવ એવો દે, એવો ને એવો અખંડ રહ્યો છે. સત છે ને, વસ્તુ છે ને, તત્વ છે ને, મોજુદગી વાળી ચીજ છે ને, હૈયાતી, એ તો અખંડ જ છે. ગમે તેટલો કાળ વીતી ગયો ને ગમે તેટલા વિભાવો ગ્રહિત મિથ્યાતના પણ અંતવાર થયા, છતાં એ વસ્તુ તો અખંડ થઈ છે. આ વિશ્વાસ કે તત્વ છે, વસ્તુ છે, સહજ સ્વાભાવિક વસ્તુ છે. સહજ સ્વાભાવિક પરિણામી કયું, બાકી પરિણામી તો પરમાણુમાં હોય. એથી ખરેખર પરિણામ પર્યંત પરમ પરિણામિક ભાવ એટલે પરમ જ્ઞાયક ભાવ, એ રૂપી જે તત્વ સત છે એ તો અખંડ છે. પંચાસ ટીકાએમાં એને એમ કહ્યું છે ટીકામાં, પરિણામી ભવો પરિણામી કહો. સહજ ભાવે હોય છે તે પરિણામી, કે પરિણામે ભવો પરિણામી જો સંસ્કૃત પાઠ છે પંચાસ ટીકાએમાં અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં. પરિણામે ભવ શ્યામ પંચાસ પાઠ જુઓ. દ્રવ્ય આત્મલાભ હેતુ કે પરિણામ સંસ્કૃત છે અમૃતચંદ્ર આચાર્ય, જ્યાં અમૃતચંદ્રની ટીકા વાંચી ને સવારમાં સમયસારની, એમનો કહેલી આ ટીકા છે. દ્રવ્ય આત્મલાભ હેતુ, વસ્તુના સ્વરૂપનો લાભ એટલે છે તે પરિણામ. પરિણામ એટલે પર્યાય એમ નહીં. સમજાનું કાંઈ છપન ગાથા છે,
મંત્ર શીખાય.
દ્રવ્ય આત્મ લાભ, દ્રવ્યના સ્વરૂપનો લાભ એટલે છે, દ્રવ્યનું સ્વરૂપ છે એવો જે દ્રવ્યના લાભ હેતુ, એ પરિણામ, એ પરિણામિક સ્વભાવ. પછી કહ્યું પરિણામ એનું યુક્ત પરિણામી રહો, સહજ સ્વભાવે સહિત તે પરિણામી ભાવ, એમાં પર્યાય નહીં અને કંઈ બગડ કે સુધાર એમાં કંઈ નથી. એ તો પવિત્ર અખંડ આનંદ પ્રભુ એક રૂપ શુદ્ધ છે. પરિણામે યુક્તમ પરિણામે કહેવાય એમ કહ્યું, સહજ સ્વભાવે સહિત ભાવ છે. તો છપન વાંચ છે. ઉપાધિ ચતુર્વિધ નિબંધન ચત્વાર સ્વભાવ નિબંધન એ કહો, શ્યા ઉદય ઉપસમ ક્ષોપસમ ક્ષાયક, એ તો ઉપાધિ ચતુર્વિધ નિબંધન. ઉદયનું નિમિત્ત અને ઉદયનો અભાવ એવા ઉપાધિ ભાવ બે નહીં, એના નામ ચાર ભાવ, ઉપસમ ક્ષોપસમ ક્ષાયક કે ક્ષોપસમ ઉદય ઉદય ઉપસમ ક્ષુપણ ખાય, અને સ્વભાવ નિબંધન સ્વભાવનું એક રૂપ જે છે, એક ભિખારી સ્વભાવ એક રૂપ, એ જ્ઞાન એક ભાવ. આવી તે પરિણામી ભાવ, તે અખંડ તત્વ, તે તત્વની પર્યાયમાં ગમે તેટલો કાળ ગયો અને ગમે તેટલા વિચારતા વિભાવ આદિ થયા, છતાં એ તો અખંડ છે. કેમ આનો વિચાર આવે? આમ એમ કહેવાય કે દ્રવતીથી દ્રવ્યમ, જે પર્યાયને દ્રવે, જેમ પાણી છે તરંગને ઉઠાવે દ્રવે, એમ દ્રવે એને કહીએ. જેમ દ્રવતી વિભાવ અને સ્વભાવની પર્યાયપણે પ્રણમે, પણ એ તો પર્યાયની અપેક્ષા વાત કરી. સમજાણું કહે એક બાજુ એમ ભગવાન કહે કે એને દ્રવ કેમ કહ્યું, એ દ્રવતીથી. એ પંચાસી કઈ નવની ગાથામાં છે, પંચાસી નવમી. પોતે વિભાવ રૂપે પ્રણમે અને સ્વભાવ રૂપે પ્રણમે દ્રવે દ્રવે. જેની પર્યાયમાં હલચલ થાય, ગતિમાન પરિણમન થાય, તે દ્રવ. એ તો એક અપેક્ષાને ઓળખાયું, બાકી વસ્તુ છે પોતે પરિણમનમાં આવતી નથી, વિભાવ કે સ્વભાવના પર્યાયમાં એ વસ્તુ આવતી નથી. હવે એક બાજુ એમ કહ્યું અથવા છ ગુણો નથી, સામાન્ય ગુણો એ તો આપણે સાધન છોકરા આવે છે. છ ગુણ અસ્તિત્વ વસ્તુ તો દ્રવ્યત્વ પ્રમેય, તો દ્રવ્યત્વ ગુણો અર્થ એ છે, દ્રવ્યત્વ એનામાં એક ગુણ છે, એ દ્રવ્ય છે. દ્રવવું એટલે પરણવું, બદલવું, ઉથલ પાથલ અંદર દશાનું થવું, એનું નામ દ્રવ. એ તો એક એની પર્યાયનું વર્ણન કર્યું, પણ વસ્તુ છે એ પોતે પરણતી નથી, એ તો ટેકાળ ધ્રુવ અખંડ રૂપે છે. આવું મારે આ તો હજી પહેલા સમ્યક દર્શન, એનો વિષય અખંડ દ્રવ છે, તેમાં પર્યાયની ગમે તેટલી ઉપાધિ ગઈ, છતાં વસ્તુમાં ખંડ થયો નથી, એની ઉપર દ્રષ્ટિ આપતા સંદેહ દર્શન થાય. જો ધર્મની શરૂઆત ત્યારે થાય, સમજાવું કઈ, એવો અખંડ રહ્યો છે, કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. લગતી દરિયાયમાં પરમીને વિકાર રૂપે થયો એ કોઈ પણ ગુણ એ રીતે અંશે પણ ખંડ થયો નથી. એ તો પર્યાય વાત છે. સમજાણું કાંઈ પર્યાય ને અંશ કહે છે પ્રવચન સારમાં. તો અહીં કે છે કોઈક ગુણ અંશે પણ પર્યાય ની અંશે પણ ખંડ થયો નથી. બહુ ભાષા મીઠી છે, સાદી છે, ગુજરાતી છે, પણ સમજવા માટે જઈએ. એ અખંડ તત્વ વસ્તુ છે, સહજ છે, અકૃત્રિમ છે, અણકરાયેલી છે, સહજ સ્વભાવે છે. એ ચીજને ગમે તેટલો કાળ લાગુ પડે. અનંત કાળ પહેલા સિદ્ધ થયા એ પણ એને કાળ વિકારીનો કાળ ભલે થોડો ગયો તો વસ્તુ તો અખંડ છે. એને પણ અખંડ દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ મૂકી સંકેત કરીને સ્વરૂપમાં થઈને મોક્ષ પામ્યા. અને અનંત કાળ પછી પણ એનો વીતી ગયો કેટલો વિભાવ એમાં. અને અનંત કાળ પછી પણ પર્યાયમાં કેટલો વિભાવ હજી ઘણાની વર્ષતો સ્વર છે. છતાં વસ્તુમાં ખંડિત નથી કહેતા. કારણ કે અનંત કાળ પહેલા સીતો થયા છે ને. ત્રિકાળી કાળમાં ત્રિકાળીને જાણનારનો કોઈ નિગ્રહ ન હોય. જેમ અનાદિકાળથી છ દ્રવ્યને લોક છે તેમ અનાદિકાળથી કેવળજો પણ અનાદિથી છે. કેવળો લોક અને પછી કેવળ જ્ઞાન થયું જીવને. આવી વાત છે. એ લોક પણ અનાદિ છે અને એના જાણનાર સર્વજ્ઞ કેવળી એ પણ અનાદિથી છે. એવી અનાદિથી નિર્મળ દશા જેની છે એને માથે પણ અનંતકાળ ભૂતકાળમાં વિભાવનો વર્ત્યો તો પણ વસ્તુ તો અખંડ છે. અને એના પછી અનંતકાળ વીત્યો હજી આત્મા ઉપર મિથ્યાથી રાગથી દ્વેષથી છતાં વસ્તુ તો જે છે અખંડ છે. હજી પણ અજ્ઞાનીને કેટલાકને અનંતોકાળ વિભાવમાં રમતમાં રમવું છે જેને એને રમતા પણ વસ્તુ તો અખંડ છે. સમજાણું કાંઈ ભાઈ. સમ્યક દર્શન ને સમ્યક દર્શનનો વિષય એ અલૌકિક છે. લોકોને અત્યારે એનો ખ્યાલ જ આવતો નથી. બસ આ કરવું, આ મૂકવું, લેવું, દેવું, કરતા બુદ્ધિ આ મેં છોડ્યું ને મેં મૂક્યું મેં લીધું મેં. કરતા બુદ્ધિ તો મિથ્યા છે. આ તો પર્યાયનો કરતા દ્રવ નથી. પર્યાય રાગની કરતા થાય તો પણ મિથ્યાત છે. અને એવા મિથ્યાત અનંતકાળમાં માથે વીતી ગયા છતાં વસ્તુ તો અખંડ ભેદ પડી થઈ છે. શું કે છે આ સમજાય છે કાંઈ. એ પર્યાય સ્વભાવ ભાવ પરિણામિક ભાવ દ્રવ ભાવ એના ઉપર તરે છે. પાણી આ દળ ઉપર ઉપર તરે છે. તરંગ પાણીનું દળ હોય છે ને એનું તરંગ ઉઠે ઉપર ઉપર છે એમાં અંદર. એમ સહજ ભગવાન આત્મા ગમે તેટલી કાળ ને વિકારી દશાઓ વીતી ગઈ અને જેને હજી વર્તતે છે ભાઈ, છતાં એ વસ્તુ તો અખંડ છે. કેમ બેસે તીવ્ર મિથ્યાત કે હું આત્મા છું જ નહીં એવો જે પર્યાયમાં ભાવ થયો તો પણ વસ્તુ તો અખંડ છે. જો સહજ સ્વરૂપનું તત્વ ભગવાન જિનેશ્વર દેવ પરમેશ્વરનો આપ દેવધ્વનિનો અવાજ છે, સમજાય છે કે ભગવાન આત્મા ભગ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ ભગવાન જેનું રૂપ, એ તો દ્રેવ તો અનાદિ અનંત અખંડ છે, અભેદ છે, જેમાં પર્યાયના અનેક ભેદો વીતી ગયા છતાં એના વસ્તુમાં ક્યાંય ભેદ આવી ગયો, અખંડ થઈ ગયો એમ નથી. અરે આ છે આત્મા નથી એમ માનનારના મીઠા ભાવ મકાળે પણ વસ્તુ તો અખંડ છે. એ અખંડ વસ્તુ તત્વ સહજ સ્વભાવ એના ઉપર દ્રષ્ટિ કરવી એ અનંતો પુરુષાર્થ માગે છે. વીર્યને અંતરમાં વાળવું, જે વીર્ય પુણ્યને પાપમાં વળીને નપુંસકતાપણે કાર્ય કરે છે, એ વીર્યને એટલે એની પર્યાયને વીર્ય તો ભૂલતી કાઢશે. વિકાળ ગુણમાં તો ખંડ છે નહીં, પણ વર્તમાન પર્યાય જે વીર્યની છે એને અંતરમાં વાળવી અખંડમાં, તો તેને અખંડનો પત્તો દ્રષ્ટિમાં લાગશે અને તેથી તને આનંદ ને શાંતિ મળશે. ધર્મ પામેલાનું લક્ષણ આ કે અખંડ ઉપર દ્રષ્ટિ જતા એની પર્યાયમાં અનંતકાળમાં નહીં થયેલી અપૂર્વ શાંતિ આવે. એ શાંતિ અપૂર્વ થઈ છતાં વસ્તુ તો અખંડ છે. એટલો શાંતિનો અંશ જે અંદરમાં શક્તિ રૂપે એની હારે સ્વભાવની હારે અંશ હતો, અંશ હતો એમ શું કહીએ છીએ, સર્વજ્ઞ તો એમ જાણે છે કે આ અંશ બહાર આવ્યો ને આ અંશ અંદર ગયો જેની વાત છે. પણ એક રૂપ સ્વરૂપ છે, બહાર આવ્યો ને અંદર ગયો એ પણ ભેદનું કથન છે. એક રૂપ જ એ વસ્તુ હોય છે પરમ પરિણામ ભાવ, જેમાં ચાર ભાવનો પ્રવેશ નથી અને ચાર ભાવને તે દ્રવથી અડતોય નથી. રાગને પણ એ દ્રવ અડતું નથી અને છૂટે નહીં. કેવળ જ્ઞાન થાય તો પણ દ્રવ કેવળ જ્ઞાનની પર્યાયને છૂટતું નથી. અને એ સમય આવે છે છતાં એ આનંદને આ દ્રવ અડતું નથી. કોને કહ્યું? એ આનંદ તો કઈ વાર તો ઘણી વાર કહ્યું નહીં, તો ઘણી વાર કહેવાય છતાં એ આનંદની પર્યાયને દ્રેવડતું નથી. એ વખતે પણ આનંદની પર્યાયનું વેદન થયું, તે વખતે વસ્તુ તો અખંડ છે. મિથ્યાત ટળીને સમ્યક દર્શન થયું ને આનંદ થયો, દુઃખનો અંશ થોડો ટળ્યો અને આનંદનો અંશ આવ્યો, છતાંય વસ્તુ તો અખંડ અખંડ છે. આવી વાત સમજાય છે કે આ તો વસ્તુનો સ્વભાવ, પર્યાયનો સ્વભાવ, ક્ષેત્રનો સ્વભાવ, કાળનો સ્વભાવ, ભાવનો સ્વભાવ, બાપુ એની ગંભીરતા, એની ગહનતા, એની ઊંડ તળિયામાં જવું. કેમ કે જે પર્યાય છે એ અસંખ્ય પ્રદેશે છે, અસંખ્ય પ્રદેશ છે ને તો એ ઉપર ઉપર છે. ઉપરનો અર્થ આ પ્રદેશ અહીં છે માટે આ ઉપર છે એ પર્યાય એમ નહીં. અંદર પેટના મધ્યમાં પણ અસંખ્ય પ્રદેશ છે જીવના, એ અસંખ્ય પ્રદેશના મધ્યમાં પણ ઉપર પર્યાય છે. શરીર વાણી મનનો નહીં, પણ કે છે કે ઉપર પર્યાય એટલે અસંખ્ય પ્રદેશ છે એના ઉપર ઉપર પર્યાય છે એટલામાં એમ નહીં. જ્યાં જ્યાં પ્રદેશ મધ્યને ઉપર રહ્યા ત્યાં ત્યાં તેની પર્યાય તેની ઉપર ઉપર છે. અંતરમાં ધ્રુવમાં એ પર્યાય ગઈ નથી. સમજાણું કાંઈ એમાં ભાઈ પ્રશ્ન કેવો છે ઘણા વખત કે આ બધા સમકીતી હોય ને હું વળી તળાય હોય ત્રણ ત્રણ એ સમકીતી પૂછું તો નહીં કનભાઈ છોડાણું સ્વજે નદી કે સમકીતી તમે કહો અને ત્રણ ત્રણ વાળા મખમલના તળાયો તળાય છે ગંદા એના પર હુવે અને સમકી હતી અને અહીં અમે એક ગુદડે નીચે પાછળ હુજે તો કે અમને તમે મીઠા દે નહી ખુનભાઈ ક્યાં હસમું કહ્યો છે સમજાવું કઈ બાપુ એ ચીજ જુદી છે એની સાથે કઈ જેને 96,000 ઋષિનો સંયોગ હોય ઇન્દ્રને કરોડો અક્ષરાનો સંબંધ હોય પણ એને આત્માના એની સાથે કાંઈ સંબંધ નથી. સમ્યક દ્રષ્ટિને એકલી દ્રષ્ટિ દ્રવ ઉપર પડી છે એ પર્યાયમાં રાગને પણ અડતો નથી. જેને નિરંતર રાગથી બિન ભેદ જ્ઞાનની ધારા વહે છે એ ભેદ જ્ઞાનની ધારા ધર્મીને રાગને અડતી નથી. અરે આવી વાતો છે હજી મૂળ વસ્તુને સમજ્યા વિના એ અહીં કે છે કોઈ પણ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. અંશે તેની પર્યાયથી માં વિકાર ગમે તે હો પણ ગુણમાં ખંડ નથી. એ તો પર્યાયમાં વિકાર છે. ગુણ કહો કે ગુણી દ્રવ કહો બે ધ્રુવ છે. દ્રવ જે અખંડ છે તેમ ગુણે અખંડ છે. સમજાણું કઈ પેલા તો દ્રવ લીધું છે ને તત્વ લીધું ખંડિત પછી અહીં કે કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. એ ગુણ છે તેનો એક અંશ પણ વિકૃત રૂપે તો ગુણ એ ગુણ એમ જ છે. વસ્તુ જેમ અનાદિ છે એક રૂપ એમ ગુણ પણ અનાદિ એક રૂપ છે. એનામાં વિકૃત અવસ્થા પ્રવેશ કરી નથી અને વિકૃત અવસ્થા થઈ માટે ગુણ હીણો પડી ગયો છે. સત્ય એવું સત્વનું સત્વ જે છે, સત એવું જે તત્વ એવું જે સત્વ છે ગુણ, એનું એક અંશ પણ ખંડ થયો નથી. આ સમજાવું કાંઈ એવું આ ગ્રંથ શબ્દ છે. મારા હિસાબે તો આ જે લોકો વાંચે મધ્યસ્થી તો એને એમ થાય મારી કંઈક વાત તો લાગે છે કે પણ હવે આ ગ્રંથ હોય. હા હા હા, બધી સાદી ભાષામાં આખું તત્વને અંદર મારી ગયું છે. 112 હવે મુનિ મુનિ અંતર્મુક્તે અંતર્મુક્તે સ્વભાવમાં ડૂબકી મારે છે. હા હા, મુનિ એને કહીએ કે અલ્પકાળના અંતર્મુક્ત શબ્દે અલ્પકાળમાં અલ્પકાળમાં છઠ્ઠેથી અંદર આનંદમાં ચાલ્યા જાય છે, આત્મા ગુણ સ્થાનમાં અપ્રમદેશમાં ચાલ્યા જાય. ગુણનો સાગર ભગવાન, ગુણનો અગાધ દરિયો જેના તળિયાને પહોંચી ગઈ છે દ્રષ્ટિ, ધ્રુવને પહોંચી ગઈ છે દ્રષ્ટિ, અને એ ઉપરાંત થિરતા જેની મુનિ છે એટલે જેની થિરતા આનંદની જામી ગઈ છે, એ આનંદની દશામાં અંતર્મુક્તે અંતર્મુક્તે અલ્પકાળ અલ્પકાળમાં સ્વભાવમાં ડૂબકી મારે છે, આનંદમાં જાય છે, એટલે કે ઉગ્ર આનંદ પ્રગટ થાય છે. વિકલ્પમાં મુનિ હોય છે ત્યાં સુધી વિકલ્પનો બોજો છે. સતેન્દ્રિય આનંદનો જે અનુભવ થયો એને પણ જયારે વિકલ્પ આવર્તનો આવે એ પણ બોજો છે, દુઃખ છે. જેથી એ બહારમાં આવે ત્યારે પણ દ્રષ્ટિ તો ધ્રુવ પર જ પડી છે, તથા છતાં એ ક્ષણે અંદરમાં પાછા ચાલ્યા જાય છે. દ્રષ્ટિ જ્યાં છે એ દ્રેવ ઉપર લીનતા કરે છે. સમજાણું કાંઈ મુનિ, હા હા, એને મુનિ કહીએ. અંતર્મુક્તિ એટલે અલ્પકાળમાં એ રતન ચંદજી ખુલાસો એવો કહેવાય કે છઠ્ઠા ગુણસ્થાની થી પોણી સેકન્ડ ની અંદર છે આ, કારણ કે એક મુહૂર્તમાં હજારો વાર આવે એવો પાઠ છે શાસ્ત્રમાં. મુનિપણાનું છઠ્ઠું સાતમું ગુણસ્થાન અંતર્મુર્તમાં છે ત્યાં શ્રેણી ને અપેક્ષા, પણ એ શ્રેણી ચડતા કાળવાવાળાને પણ અંતર્મુર્તમાં હજારો વાર આવે. હજાર વાર ની હજારો એમ લખ્યું કવળમાં પાઠ છે. 48 મિનિટમાં છઠ્ઠું સાતમાની ભૂમિકા હજારો વાર આવે. એ મુનિ દશા કે છે કે નથી વિકલ્પ આવ્યો પણ પાછા એને છોડીને ડૂબકી અંદરમાં મારે તરફ. રાગમાં આવ્યો એ ત્યાં એને ગોઠતું નથી, ગમતું નથી. પંચ મહાવર્તના વિકલ્પમાં પણ આવ્યા પણ ત્યાં એને ગમતું નથી, ક્યાં દુઃખ છે. વર્તનો વિકલ્પ ઉઠે એ દુઃખ છે, એમ કે છે. આટલો પાઠ છે ખરો, નામ ઘણો વિચાર રાખે છે, ઘણો કહ્યું નહીં રાખે છે. નહોતા તમે હકીકત નહીં થતા. 48 મિનિટમાં 28 અને 80 સેકન્ડ થાય. એટલી સેકન્ડ થાય. અને એટલા સેકન્ડમાં હજારો વાર મૂકવું આવે ને જાય. હજારો વાતો પાઠ છે. હવે અત્યારે 48 મિનિટમાં 48 મિનિટની આપણે 28-80 ગણો સેકન્ડ. 1000 વાર આવે ને 3000 સેકન્ડ, એમાં 1000 વાર આવે. એક સેકન્ડમાં કેટલી વાત થઈ જાય એમ શું ભાઈ? એમ શું? કારણ કે 28-80 છે, તેના 3000 આપણે ટૂંકું ગણ્યું. 48 મિનિટમાં 3000 સેકન્ડ અને 48 મિનિટમાં 1000 વાર મુનિપુ મારે છઠ્ઠું હાથું એવો પાઠ છે ઢોળમાં. આ મુનિપુ બાપુ કોને કીધે? એ વસ્તુ કઈ લોકોને અત્યારે સાંભળી નથી છે ને. તત્વની વાતો નહીં, વાતો બધી આ કરો આ કરો આ કરો મેળી ગયો કરવું એમાં માની માની ને સમજાણું કાય. 3000 સેકન્ડમાં 1000 વાર મુનિપુર છઠ્ઠું હાથનું 3000 સેકન્ડમાં 1000 વાર, તો એનો અર્થ થઈ ગયો ભાઈ. એક સેકન્ડમાં પણ ઘણી વાર આવ્યું એટલી પછી રાતે વિચાર કરતો બહુ ફોન. આ એ કે છે કે છઠ્ઠે આવે છે મુનિને, પણ મુનિ એકદમ અંતરમાં ગીર જાય પાછા. અતેન્દ્રિય આનંદ દશામાં ડૂબકી મારે છે. એને મુનિ દશા કહેવામાં આવે છે. એને નમો લોહી સૌ સાવણંગમાં કે નમો લોહી સૌ આયરિયાણંગમાં નમો લોહી સૌ ઉજ્જૈનમાં ભળે છે. જેને 48 મિનિટમાં એટલે કે 28-80 સેકન્ડમાં 1000 વાર મુનિપુણ આવે, તો એક સેકન્ડમાં પણ ઘણી વાર આવ્યું એમ થઈ ગયું. પછી કોઈ વળી એમ લેતા કે છેલ્લી સ્થિતિ વાળો છે ને એને આમ થયું પહેલામાં જઈ ગયો વધારે કાળ, પણ તો વધારે કાળ એને ગણ્યો છે 20 સેકન્ડ ની અંદર એમ ગણ્યું ભાઈ. રતનલાલ મુખ અત્યારે ગણતરી નો વિષય ગણીને જેને અંતરદ્રષ્ટિ થઈ છે અનુભવની, આનંદનો નાદ જેને જાગ્યો છે ને એના વળી ચારિત્ર દિશા. એ તો આનંદમાં જેનું ચરમું રમવું થયું છે એવા સંતોને બહાર સ્વભાવમાં ડૂબકી મારે છે બહારમાંથી. એ હાલતા ચાલતા દેખાય, છતાં એ વખતે પણ અંદરમાં ક્ષણે અંદરમાં ડૂબકી આનંદમાં મારતા હોય છે. એ મૂળતા દેખાય કલાક વ્યાખ્યાન કે ફોન કરવાનું, પણ અંદરમાં ડૂબકી અંતરમાં તરત જ આનંદમાં જાય છે. આવી સ્થિતિ છે. શું થયું? પોતે પુરુષાર્થથી ચારિત્રને પ્રગટ કર્યું છે માટે એમનું થઈ ગયું છે. સમ્યક દર્શન ઉપરાંત જેણે સ્વરૂપનો તીવ્ર આશ્રય લઈને અંદર ચારિત્ર પ્રગટ કર્યું. જેને 4 જ્ઞાન ને 14 પુરુના ધરનાર ગંધર્વ પણ 4 જ્ઞાન ને 14 પુરુની રચના અંતર્મૂર્તમાં કરે, બારંગની રચના અંતર્મૂર્તમાં. એ ગંધર્પણ એ સંતોને પગે લાગે. નમો લોહે સૌ હરિહંતાન, એમ નમો લોહે સૌ સિદ્ધાન, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જાય, નમો લોહે સૌ ટીકાવતી સાવરમ. બહાર નમસ્કાર ન કરે, પોતાની નાની દીક્ષા હોય પોતાથી એને બહાર ન. નમો લોહે સૌ સાવરમ એવો વિકલ્પ આવે છે. જે એ જ ભવમાં મોક્ષ જનારા છે, એ જ ભવમાં જેની બાર અંગની રચનાની તાકાત જાગી છે, બાર અંગની રચના અંતર્મૂર્તમાં કરે. અને એ ઉપયોગમાં શાસ્ત્રનો અગાધ શાસ્ત્ર ક્રોડો ફેરવી નાખે ફટ 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 ફટ. એવો જ્ઞાનનો ઉપયોગ તીવ્ર કામ કરે એવા ગંધર્વ સંતોના ચરણમાં નમે છે. એ સંતોનું કેવું હોય બાપુ? ભગવાન રાજા કેવળ જ્ઞાની, ગંધર્વ એના દિવાન, ભગવાન બાદશાહ જ્ઞાનમાં. ગંધર એના પાઠ વિદ્વાન, અને અંતર્મૂર્તમાં બાળકને ચાર જ્ઞાનની ઉત્પત્તિ કરે ને બાળકની રચના કરે. એ ગંધર પણ નમો લો એ સૌ સાવ. બે ઘડી પહેલા જે કઈ મુનિ થયો હોય અને પોતાને અબજો વર્ષથી મુનિ પણ હોય, એમનો તુલસી છે આ તેરાબંધી, એ કે લોહી કાઢી નાખો. અરે બાપા તને ખબર નહી બાપુ, ટૂંકું નમો લોહી ન જોઈએ. ત્યારે હું એક સુશીલ છે થાનું કહે છે, એ કે સૌ શ્રાવણ છે એમાં બધા ઘડું આવે, જૈન સિવાયના પણ અનેરા આવે. અરે રે, જૈન સિવાયના બધા સાધુઓ તો બધા મીઠા દ્રષ્ટિ છે. સાધુ છે ને મીઠા દ્રષ્ટિ છે. એ લોહી સૌ શ્રવણ આવે. હા, અરે સ્વાર્થને લઈને શાસ્ત્રના અર્થો પણ ઊંધા કરવા. જગત આમ જ જગત અનાદિથી અંધારે પડ્યું છે. સર્વ લોહીનો અર્થ એ છે કે અરિહંત છે ને એ એક જ ઠેકાણે ઠીક છે નહીં. અરિહંત છે એક વિજય છે, નવસે રોજન ઊંડી ઉતરેલી. બત્રી વિજય છે ને જમુદીપમાં, બત્રી વિજય, એક એક વિજયમાં એક એક ચક્રવર્તી થાય થાવ એવું એક એક એમ મહાવિધિમાં બત્રી વિજય છે, બત્રી પહાડ એમાં એક એક વિજયમાં એક જ ચક્રવર્તી છે તીર્થંકર થાય. એ વિજયમાં એક વિજય એવી છે આવામાં કે આમ તમ ત્રીછી નથી પણ નવસે યોજન આમ હેઠે ઉતરી ગઈ છે. સલીલાવતી નામની એક વિજય છે, તે અધોગમમાં ઉતરી ગયેલી છે. ન્યા કેવળ પામીને મોક્ષ જાય, એક ઉર્ધમાં જઈને કેવળ પામીને મોક્ષ જાય, અને એક મજમાં રહીને કેવળમાં મૂક જાય. એથી એ બધા નમો લોહી સૌ શ્રાવણ એમ કહ્યું છે. અને સિદ્ધને પણ નમો લોહી કેમ કીધું કે અહીંથી સિદ્ધ થાય છે ને, એક સમય આમ થાય છે ને રસ્તામાં, એ પણ હજી ત્યાં જ પહોંચે છે એક સમય, પણ અહીં છે ત્યાં એને નમસ્કાર કરે. લોહી સૌ સિદ્ધાન જે સિદ્ધો હજી 108 અહીંથી જતા તે વખતના સમયને પણ હું તો નમસ્કાર કરું છું. અને આચાર ઉપાય સાધુઓ તો કોઈ હેઠે હોય, કોઈ મધ્ય હોય, કોઈ મેરુ પર્વતમાં ધ્યાન કરવા ગયા હોય, મેરુ પર્વત તો નમો લોહી આવા હોય જે હો. અન્નમતિના સાધુની અહીં વાત છે જ નહીં. આ તો લોકમાં સર્વનામ આવી જાતને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં અને આ રીતે વર્તતા હોય એ બધાને નમસ્કાર કરો એમ છે વાત. એટલે લોહી પણ બરાબર છે અને સર્વ પણ બરાબર છે. સર્વાતી એટલે જૈન દર્શનના જે સંતો છે ભિન્ન ભિન્ન ક્ષેત્રને ભિન્ન ભિન્ન કાળમાં હોય એને એ લાગુ પડે છે, અજ્ઞાનીને એ લાગુ પડતું સમજાણું કાંઈ. મુનિ અંતરમૂર્તે ને અંતરમૂર્તે સ્વભાવમાં ડૂબકી મારે છે. ડૂબકી સમજે તમારા ભાઈ સાહેબ. હા હા આનંદ થી તરબો થઈ જાય છે. વિકલ્પમાં હોય ત્યારે આનંદ છે પણ અંતર જ્યાં જાય ત્યારે તો આનંદ 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 અનુભવું છું એવું પણ જ્યાં ખ્યાલ નથી. વેદે છે આનંદ. હા હા સ્વરૂપ એનું છે પ્રભુનું. એની મહત્તા એની મહિમા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બહારના રાગ ને દયાદાનના વિકલ્પની મહિમા છૂટે નહીં. અરે દ્રવ્યની આવી શક્તિનું આવું સત્વ અખંડ છે એવું જેને ખ્યાલમાં મહિમા અને જેની આશ્ચર્યકારી સ્થિતિ ખ્યાલમાં ન આવે જ્યાં સુધી એને પર્યાય બુદ્ધિ છૂટે નહીં, પર્યાયની પર્યાય પ્રત્યેની મહિમા છૂટે નહીં. એક સમયની પર્યાયની પાસે અખંડ તત્વ પડ્યું છે. એક સમયની પર્યાયની પાસે એ જ ક્ષેત્રે એ ક્ષેત્રનો જ ભલે વિકારનો કે પર્યાયનો ભિન્નો પણ એ અંશનો આ બીજો ક્ષેત્ર જ્ઞાન ના છે એમાં એલો અંશનું ક્ષેત્ર ક્યાં ત્યાં છે. હા 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 એમાં જે બિરાજમાન છે હા હા એમાં જે ઠરે છે એને બહાર આવવું ગોઠતું નથી. પણ નબળાઈને લઈને પાછો વિકલ્પ ઉઠે પણ ત્યાં તેને ગોઠતું નથી. બીજામાં આવી ગયું છે ને આપણે આમાં હવે આવશે ને 149 પાને આમાં આવી ગયું છે. 149 છે પાનું છે આમાં છે એમાં હોય એટલું આમાં 149 આમાં એમાં પછી 1-2 ફેરી છે. હે 400 આમાં અહીંયા આંકડો નથી એમાં 401 બોલે છે છે આંકડા એમાં છે આંકડા છે એમાં આમાં નથી આમાં આંકડા હે ઠીક 401 છે હે
151
હા ઠીક જ્ઞાનીનું પ્રેમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. છે જ્ઞાની નિય સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા માં તલસે છે. ઠરી જવા તલસે છે. અત્યારે જો સ્વરૂપમાં કે પૂર્ણ થઈને કેવું નામ થાય તો બીજી ઘર જોતી નથી. આ જેને દ્રષ્ટિમાં ભગવાન ભાયો પૂર્ણાનંદનો નાથ અચિંત અખંડ તત્વનું જ્યાં ભાન થયું જ્ઞાનમાં જેનું પ્રત્યક્ષપણું સ્વાદ આવ્યો એને અંતરમાં જવા તરસે છે. આ વિભાવ ભાવ અમારો દેશ નથી એ વિકલ્પ ઉઠ્યો કોઈ પંચમહાવ્રતવાદી સમકી એ અમારો દેશ નથી. હા પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા. એ વિકલ્પમાં આવે છે ને પંચમહાવ્રતનો ગાડી ભક્તિ અરે આ તો પરદેશ છે, અમે અમે ક્યાં આવી ચડ્યા. મારો દેશ તો અંદર સ્વરૂપ આનંદ છે, એ મારો સ્વદેશ છે. અમને અહીંયા ગોઠતું નથી. હા હા હા, સમ્યક દ્રષ્ટિને રાગમાં આવવું ગોઠતું નથી, એ આ તો પરદેશ છે. હા હા, અહીં અમારું કોઈ નથી. એ દયા દાન વ્રત ભક્તિ આદિ પરિણામમાં અમારું કોઈ નથી. હા 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 છે, એ આવશે તારે વિસ્તાર કરશે. જ્યાં જ્ઞાન શ્રદ્ધા ચારિત્ર અને આનંદ વીર્યાદિ આનંદ ગુણરૂપ અમારો પરિવાર વસે છે, તે અમારો સ્વદેશ છે. લાડનું માંથી નીકળી ગયા કલકત્તા પરદેશ એમ કે એવું આ સ્વરૂપ આનંદ ગુણ અમારો પરિવાર તે અમારો સ્વદેશ છે. અનંત આનંદ ને આનંદ ગુણ નું ધામ મારો નાશ એ મારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. હા હા, એ તરફ અમારું વલણ થઈ ગયું છે. હવે એમાં અમે જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને, મૂળ વતન અમારું એ છે. બહારથી ગમે એટલું રડે પણ પાછા એના નિર્વતનમાં આવે ને. વતન પૂર્ણ સ્થાન, આ અમારું વતન તો અનંત અસંખ્ય પ્રદેશ અનંત ગુણ ધામ, એ અમારું વતન છે, એ અમારું સ્થાન છે, એ અમારો દેશ છે. હા હા, ત્યાં અમારો પરિવાર વસે છે. એવી વસ્તુ છે, એનો જ્ઞાન અનુભવ થયો એટલે એને આનંદમાંથી બહાર નીકળતા આ શું અરે અમે તો પરદેશમાં આવી પડ્યા, આ બધા દેશ આ ભાવ અમારા નહીં, આ પરિવાર અમારો નહીં. આ હા હા, અમે અમારા ત્વરાથી મૂળ વતનમાં જઈને જનાતી વસ્તુ જ્યાં બધા અમારા છે. હા હા, આવે છે ને નિયમ સર ને જ્ઞાન નિધિ ને પામીને પોતે ગુપ્ત થઈને સ્વદેશમાં રહી, નિયમસારમાં છે. કોઈ પરદેશમાં ગયો ને બે પાંચ કરોડ રૂપિયા પૈસા આવ્યા પેદા થઈ ગયા એકદમ, પછી મૂકીને સ્વદેશમાં ચલાવે અને ખાનગી પછી એનો ઢંઢેરો ન પીતે કે અમે પૈસા ખૂબ લાવ્યા છીએ તો પછી બીજા ખાઈ જઈશું બીજા લાવે. પાઠ છે નિયમસાર, નિયમસાર કુંકુંડાચાર, જ્ઞાન અને ધ્યેયને કોઈ પણ પૈસાને પામીને પરદેશમાંથી મળ્યા પૈસા ક્યાંય તો દેશમાં ભયા આવે. જો ના લાખાણી આમ છે ને, છે કોઈ લખાણી આનો? આ લખાણી હા, મૂળજીભાઈ દામોદરભાઈ એનો બાપ બહારથી પૈસા જઈ મુંબઈથી 16 લાખ 18 લાખ બસ દુકાન બંધ કરી દીધી ને દેશમાં આવી ગયા. તો ઘણા વર્ષ પહેલાની વાત, ઘણા વર્ષ પહેલા, એ તમારા જન્મ પહેલાની વાત. પૈસા પેદા થઈ ગયા એ કઈ 16 લાખ 18 લાખ તે દી એટલે 50 વર્ષ 60 વર્ષ પહેલા એને છોડી દીધું, દુકાન છોડીને દેશમાં. એમ ત્યાં કહે છે નિયમસારમાં કે જેમ પૈસા બહારમાં મળી ગયા ઘણા અને સ્વદેશમાં આવીને ખાનગી પોતે અનુભવે ખાય પીવે, બહાર પીટે નહીં તો ઉલટ કુટુંબી આવીને ખાઈને ગામના ઉપલા ચંદા ખરવા વાળા આવીને આવીને એમ થાય ભાઈ, એટલે પોતે ખાનગી પૂરી ખાવા પડે એમ જ્ઞાન નિધિ ને પામીને નિયમ સારમાં છે. આત્મા આનંદ નું નાદ પ્રભુ એને મળ્યો છે જ્યાં એને પામીને પોતે એકાંતમાં અનુભવે, બહારમાં એનો ઢંઢેરો ન પીટે. બહાર પડવા માટે અમને કોઈ ઓળખે ને અમનારું માન વધે ને એ બધી વાતું બધી બહાર પડવાની છે, અંદરમાં જોવાની નથી. સમજાણું કાંઈ એ આપણે આઈ દીધું છે. આ તો દાખલો આપ્યો, આવ્યો આપણે કાંઈ ચાલે છે ને. અંદર વસવાટ માટે મેલ મળી ગયો છે, આપણે ચાલતો અધિકાર. મુનિને અંતરમાં વસવા માટે મેલ મળી ગયો. હા, ક્યાં વસવું એની ખબર નહોતી, જ્યાં ભાન પડ્યું ત્યાં આમાં વસવા જેવું છે. આ વસવાટ આ જ સ્થાન છે, અંતર આનંદના ધામમાં વસવા જેવું છે, વસવાટ ત્યાં કરવા જેવો છે. હા હા, તેની બહાર આવવું ગમતું નથી. મહેલ મળી ગયો તેની બહાર આવવું ગમતું નથી. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. હા હા, મુનિ માથે ઓલું શું શબ્દ આવ્યો, પ્રકમ સર્વિસુ મને હે પ્રકમ, કોઈ કામ માથે માથે કે ભાઈ આ પાઠશાળા તમારે ધ્યાન રાખવું પડશે કે આ પાઠશાળા માટે પૈસા ઉઘરાવવા માટે તમારે જવું પડશે. આ તીર્થ માટે અત્યારે કરે છે ને, તીર્થ માટે પૈસા તમારે ઉઘરાવવા પડશે. તમારે મને એવું કામ માટે લે નહીં. હા, અહીં સમોસરણ બનાવવું છે એને માટે 25 લાખ ખર્ચવા છે, તો તમે ધ્યાન રાખો ક્યાંક એવું જોઈએ તો એ પૈસા આવે એવું એ મને એવો બોજો માથે રાખે જ નહીં. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. અંદર જાય તો અનુભૂતિ, બહાર આવે તો તત્વ ચિંતન. સ્વાધ્યાય ધ્યાન બે કામ લીધું છે ને મુનિ ને, બે ધ્યાનમાં રહે અને ધ્યાનમાં નહીં રહી શકે તો સ્વાધ્યાય શાસ્ત્ર છે, શુભ ભાવ આવે. હા હા, બીજું કામ એને હોતું નથી. ભાઈ આ મારે પંચકલાની કરવું છે, ફલાણા દિવસે તમારે મારા ત્યાં આવવું પડશે, ત્યાં એવો બોજો મુનિને ન હોય. એની અંદરમાં આનંદ જ્યાં વર્તો હોય એને જે વિકલ્પ ઉઠે એને બોજો લાગે, એને ઠેકાણે આ ઠેકાણે તમારે આવવું પડશે, આ ઠેકાણે તમારે ધ્યાન. એ કામ મુનિના હોતા નથી. સાધક દિશા એટલી બધી વધી ગઈ છે કે દ્રવ્ય તો કરતકર છે, વસ્તુ તો કરતકર અખંડ કરતકર છે, પરંતુ પર્યાયમાં પણ ઘણા કરતકર થઈ ગયા છે. આ જેમાં ત્રણ કષાયના અભાવની આનંદની દશાની વિતરાગતા પ્રચુર સ્વસંવેદન પર્યાયમાં પણ કરત કરત ઘણું કરતક થઈ ગયું. પૂર્ણ કરતક તો કેવડી ખાઈ પણ ઘણું કરતક થઈ ગયા છે. એવા મુનિને અંદરમાં જવું એ એનો વસવાટ છે, બહારમાં આવવું એનો બોજો લાગે વિશેષ કેશ.